પ્રેમનો અમીરસ જેને પીધો છે અને લાખોને પાયો છે, એવા પ્રેમ સખી પ્રેમાનંદ સ્વામી જેમણે પોતે પોતાના પ્રેમથી, પોતાના પ્રેમના માધ્યમથી અનંત કરોડો બ્રહ્માંડના માલિકને રીઝવી દીધા છે અને જગતને દેખાડ્યું છે કે પરમાત્માને રીઝવવા માટે પ્રેમ તત્વ જ પૂરતું છે, એવા પ્રેમ સખી પ્રેમાનંદ સ્વામી અદભુત વંદુ સહજાનંદ રસરૂપ અનુપમ સાર અને રેલોલ આઠ પદો જે બનાવ્યા છે, જેમાંથી આપણે પાંચ પદોને સમજ્યા હતા, આજ આપણે સાંભળીએ છઠ્ઠું પદ.
વાલા તારી મૂર્તિ અતિ રસ રૂપ, રસિક જોઈને જીવે
રસિક જોઈને જીવે રે લો.
ಉತ್ತಮ ಗೌರೆ ಏ ಬಾಲ ತಾರು ರೂಪಯ ನೂಪಮ ಗೌರ ಮೂರ್ತಿ ಮನ
સ્વામી અદભુત છઠ્ઠું પદ લખ્યું, વહલા તારી મૂર્તિ અતિ રસરૂપ રસિક જોઈ ને જીવે રેલો. વહલા તારી મૂર્તિ અતિ રસરૂપ, મહારાજ તમારી મૂર્તિ રસાળ છે. અહીંયા રસાળનો અર્થ એવો કરવો, આનંદ ઉપજાવે એવી છે, સુખ ઉપજાવે એવી છે. મહારાજ તમારી મૂર્તિમાંથી સુખ ના જાણે ઓધધી ઉઠ્યા છે. મહારાજ તમારી મૂર્તિમાંથી આનંદનો જ્યારે સાગર ઉમટે છે. વાલા તારી મૂર્તિ, વાલા તારી મૂર્તિ અતિ રસરૂપ. મહારાજ તમારી મૂર્તિ અતિશય સુખને ઉપજાવનારી છે. એ મૂર્તિમાં અતિશય સુખ છે, અતિશય સુખ છે. કેટલું છે એનું કોઈ માપ નથી. આમ બહુ જો વિચારો ને તો ભગવાનના સુખ સિવાય બાકીના તમામ સુખનો માપ છે. આ સુખ તે આવું છે, પણ ભગવાનના સુખનો કોઈ માપ જ નથી. અને યાદ રાખજો, જેનો માપ હોય એનો એન્ડ હોય, જેનો માપ હોય એનો એન્ડ હોય. ભગવાનને મૂકીને બાકીનું ગમે તે શું ગમે તેટલું મહાન હશે, પરંતુ નું માપ છે માટેનો એન્ડ પણ હશે. તમે ભૂખ્યા થયા છો ને તમારું મનગમતું ભોજન મળ્યું છે, તમે ખાશો તમને બહુ સુખ આવશે, પરંતુ એ સુખનો માપ છે માટેનો એન્ડ હશે. મેસ્યુ ભાવતો હશે કદાચ તો એક બટકું, બે બટકા, ત્રણ બટકા, ચાર બટકા, પછી એન્ડ. કોઈ એમ કહેશે કે હજુ બે લે, આમાં 10 કિલો ઘી નાખ્યું છે, કિલો કાજુમાં. બોલો કે 10 શું, કદાચ 100 નાખ્યું હોય તો હવે હાલશે નહીં. માયિક સુખ માત્રનું માપ છે. કોઈ વ્યક્તિ તમે જુઓ આ દુનિયામાં ધનાઢ્યમાં ધનાઢ્ય વ્યક્તિ છે, એની પણ મિલકતનો આંકડો બહાર આવે છે કે આટલા મિલિયન કે ટ્રિલિયન પતિનો એ માલિક છે. માપ નીકળ્યું, માપ નીકળ્યું માટેનો એન્ડ પણ છે. એન્ડ એ છે એ હશે ત્યાં સુધી એના માટે સુખ છે, ગયો એટલે પૂરું. એક ભગવાન જેવા છે, અમાપ છે, જેથી કરીને એનો કોઈ એન્ડ નથી. એમ આજ સુધીમાં કોઈ મહાપુરુષે કે કોઈ શાસ્ત્રની કલમે આ વાત લખાણી નહીં, કોઈ લખી ન શક્યું કે ભગવાનમાં આટલું સુખ છે, આટલું છે, આટલું છે. અને છેવટે જ્યારે એન્ડ લખી ન શક્યા ત્યારે અતિ શબ્દથી સંબોધન કર્યું, અમાપ શબ્દથી સંબોધન કર્યું, સાર શબ્દથી સંબોધન કર્યું, સાર નાય સાર છે શબ્દથી સંબોધન કર્યું. અને જગતની અંદર એનું માપ બતાવ્યું, જગતનું સુખ લિમિટેડ છે, એનો એન્ડ છે, એ નાશવંત છે, અસાર છે. મહારાજ વહલા તારી મૂર્તિ અતિ રસરૂપ, રસિક જોઈને જીવે રેલો. પણ કૃપાનાથ આપની મૂર્તિ તો અતિશય રસરૂપ છે, અતિશય સુખની ખાણ છે, પણ એ સુખની અનુભૂતિ બધાએ કરી શકતા નથી. ગીંગાને બિચારાને ગુલાબના સુગંધની શું ખબર પડે, કહો. ખાખરાની ખીલખોડી એ આંબાના રસને શું જાણે. માલિક તમારામાં તો અપાર અમાપ સુખ છે, પરંતુ એ સામાન્ય જીવ સમજી શકે એવી પોઝિશન નથી. અમાપ સુખ છે, સુખનો દરિયો છે, પરંતુ એને કોણ જાણી શકે છે? આ રસિક જોઈને જીવે રેલો, એ રસના ચાખનારા જે છે, એનો જેને રસ લાગ્યો છે, જાગ્યો છે, એ જેને માણી શકે છે. અને કૃપાનાથ પછી બસ એનું જીવતવ્ય જ એ થઈ જાય છે, એનું જીવતવ્ય જ એ થઈ જાય છે. એને માટે બીજું જીવતવ્યનું કોઈ સાધન નથી રહેતું. જેમ સાગરની મધ્ય જહાં ચાલ્યું જતું હોય, સાગરની મધ્ય જહાં ચાલ્યું જતું હોય, અને ઉડતો ઉડતો કાગડો એ જહાજની ધજા ફરીક તેની ઉપર બેહે, પછી માનો કે એને કોઈક ત્યાંથી ઉડાડે તો ઉડે તો ખરો, પણ પછો ઉડી ઉડીને ક્યાં આવે, એ ક્યાં બેસે? એ ત્યાં જ બેસે, કારણ કે એને માટે બીજું કોઈ વ્યવધાન નથી, એને માટે બેસવાનું કોઈ સ્થાન નથી. એમ હે કૃપાનાથ, હે માલિક, આપના સુખની શું વાત કરવી, આપની મહાનતાની શું વાત કરવી. વહલા તારી મૂર્તિ અતિ રસરૂપ, રસિક જોઈને જીવે રે લોલ. એનો જીવવાનો આધાર જ બસ તમે છો, એમ તમારા સિવાયનો કોઈ બીજો આધાર નથી. કદાચ કોઈ ગાળો દે, કોઈ તિરસ્કાર કરે, કોઈ કાઢી મૂકે, તોય પણ ફરી ફરીને તમારી પાસે જ આવે, ફરી ફરીને તમારી પાસે જ આવે. તમારા સિવાય એનો કોઈ હોય બેલી નથી. એનું કારણ છે, બીજે જાય ને તો એને ઈ બીજો રસ ગમતો નથી. રસ તો જગતમાં ઘણા બધા પ્રકારના છે, પણ તમારા રસનો જે ચાખણહાર છે ને, હવે બીજો રસ ફીકો લઈ ગયો છે, ફીકો પડી ગયો, એટલે એને હવે ગમતો નથી. તમે જ એક એને આધાર છો. કૃપાનાથ, મારા આધાર તો બસ તમે એક જ છો. તમારામાં જેને રસ જાગે છે, એને પછી બીજો રસ કડવો ઝેર જેવો લાગે છે. એને પછી પંચ વિષયના એક પણ રસમાં મન લોભાતું નથી. એનો તો કેમે કરીને બસ આપની સાથે લગાવ લાગી રહે, બસ એનો જ પ્રયાસ, એની જ મહેનત, એના જ સંકલ્પ, એનો જ વિચાર, એની જ કથા, એની જ વાર્તા, એનું જ કીર્તન, બસ બીજી વાત નહીં. ભક્તો, આ તો પ્રેમાનંદ સ્વામી એની અનુભૂતિ કહે છે, આ કઈ આપણી બધાની અનુભૂતિની વાત નથી. ખાલી કાલે ચાર પાંચ જણા ઉતારા ખાલી કરીને મોકલ્યા ને, એ આવતા તો તમે જોવો તો જોયા જેવા હતા, આમ પગ પછાડતા પછાડતા એટલે આવતા તો કહો, કારણ કે એને સુખનો આધાર હારો ઉતારો છે. પ્રેમ સખી પ્રેમાનંદ સ્વામીની જેમ નથી, પ્રેમ સખી પ્રેમાનંદ સ્વામીની જેમ નથી. આપણને સુખનો આધાર કંઈક બીજું મનાણું છે, આપણે હજી બીજા ત્રીજાના આધારે જીવીએ છીએ. આ સહજ સહજાનંદી સલોણી મૂર્તિના આધાર નથી જીવતા, પ્રેમ સખી પ્રેમાનંદ સ્વામી તો બસ એને આધારે જીવતા હતા. પણ પ્રેમાનંદ સ્વામીનો પ્રેમ જોઈ આપણું મન પણ લલચાય, બસ એ જ આ છાવણીનું ફળ છે. આપણું મન પણ એમાં લલચાઈ જાય કે ઓહો, પ્રેમાનંદ સ્વામી આટલા બધા જો લલચાણા હોય, પ્રેમાનંદ સ્વામી જો આમાં આટલા બધા ગરકાવ થયા હોય, તો કાંઈક અંદર લેવાનું હશે ત્યારે ગરકાવ થયા હશે ને. આવો વિચાર ઉપજે, ગરકાવ થઈ જાય તો કામ થઈ જાય. વહલા એ રસના ચાખણ હાર, કે છાસ તે નવો પીવેલો. મહારાજ આ રસને એ ચાખે, આ રસમાં જેનું મન ડૂબે, છાસ તે નવો પીવેલો. અહીંયા છાસ એટલે દહીંને ઓલવીને તૈયારી કરેલી છાસની વાત નથી કરતા, એ તો ખાલી દ્રષ્ટાંત છે. પણ છાશ એટલે જગતના ખાટા અને કડવા ઝેર જેવા સુખની વાત કરે છે. મહારાજ, જેને તમારો રસ અમૃત સમાન મનાણો છે, આમ સહજ દૂધ પીનારાને છાશમાં મન ઓછું જાય, એમ મહારાજ ભલા માણસો, આ જગતની રીતિ છે. કાશ્મીરી સફરજન ખાય ને એને પછી શિમલા ન ભાવે. કાલ પૂજ્ય ઘનશ્યામ સ્વામી વાત નહોતી કરી, ઓલે ઘણું બધું કીધું, પણ એને ખાટા ખાઈ લીધા પેલા, એટલે પછી મીઠા મન નો મોહ્યું. જયારે મહાપુરુષો મીઠા પેલા ચાખે છે, એટલે ખાટા નથી મોહતું. આપણે અવળું થઈ ગયું, નહી ખાટા ચાખ્યા એટલે મીઠા મન મોહતું નથી. બાકી મીઠા મીઠું કઈ જો હોય તો એ છે મહારાજની મૂર્તિ. તો વિચારો તો ખરા, એમાં કેટલી બધી મીઠાશ હશે, કેટલી બધી મીઠાશ હશે. એ મીઠાશને અનુભવી લોકોએ વેસન બેસનની વાત તો કરવાની ન, એ છૂટે એમાં તો કઈ મોટી ધાડ મારવાની. એ તો છૂટી ગયું, પણ જેને આ મીઠો રસ માણવામાં આવ્યો એને જગતની સંપત્તિ છૂટી ગઈ, એને જગતની માન અને મોટપ છૂટી ગઈ, એને સંસાર છૂટી ગયા. એ બધું છોડવું હજુ સરળ છે, એને દેહાધ્યાસ છૂટી ગયો, બસ ત્યાં એન્ડ છે. નેત્ર માણસ બધું છોડે પણ દેહાધ્યાસ ન છૂટે, પણ આ રસ જે ચાખે છે એને દેહાધ્યાસ છૂટી જાય. દેહમાં જે પ્રીતિ છે એમાંથી પણ મન વેગળું થઈ જાય, નતર દેહમાં જીવને બહુ ગજબની પ્રીતિ છે. આ શરીરમાં જેટલો પ્રેમ છે ને એટલો દુનિયામાં કોઈમાં નથી, એટલો માતામાં નથી, પિતામાં નથી, ભાઈમાં નથી, બહેનમાં નથી, પત્નીમાં નથી, કોઈમાં નહીં ને, ઘરમાં નથી, કોઈમાં જેટલો પ્રેમ આ શરીરમાં છે એટલો કોઈમાં નથી. એટલે બાદશાહ જો ને લવાનું જ પૂછ્યું, લવા તને મારામાં કેટલું કહેત? તો કે નામદાર, તમથી અધિક હું હોય કે, તમારામાં તો ગળા ડૂબે છે. તો લવા માન કે તારી ને મારી બે ની દાઢી એક હારી હળગી હોય શું કરી, એક સેકન્ડ બે ની દાઢી હળગે તો બે લખન લબરખા મારી દાઢી ને મારીને તરત તમારી ઠારું કે, સમજાય? પોતાની દાઢીમાં પહેલો હાથ જાહે, કારણ કે જીવને અબજો કાળથી દેહાધ્યાસ થયેલો છે, દેહની અંદર જ વિટાયેલો છે, અને દેહાધ્યાસ જ એને મુક્ત થવા દેતો નથી. શિબિરના છાવણીઓ આપણને મુક્ત પદ પ્રાપ્ત થાય એટલા માટે છે ને, આમાં દેહાધ્યાસ થોડો થોડો છૂટે. કારણ કે ઘેરે તો ઓલા છ વાગ્યા જગાડે ને તો કે હોવા દે ને, અને એ તો 4:30-5 જગાડે, અને પછી સુવે તો પડખે વાળો નો દે ભગત ઉભા થો ને પૂજા કરી નીત ખબર પડતી ક્યારના હોતા છો ત્યાં ઓલે કે પણ ઊંઘ આવે તો અહીં શું કામ હતું ઊંઘ આવે તો. દેહાધ્યાસ છોડવા માટે આ શિબિર છે. નાતા હોય ને તો મનમાં એમ થાય નિરાત ને, અરે ભગત મારે લાઈનમાં ઉભો ના આવવું છે, જલ્દી ના નીકળો ને બહાર તમે. હવે એક ભગત કે અહીં તો ખરી ઉપાય દે કે, ઉતારામાં ઊંઘવા ન દે કે, બીજે ત્રીજે કે આપણે ટોયલેટ જાય ઘડીક ઊંઘ ખેહી લે, અહીં તો ન્યાય ઘડીકમાં ખખડા આવે કે, નહીં તો ન્યાય એક આગું જોલું ખેહી લી. દેહાધ્યાસ છૂટે છે, આમાં તો દેહાધ્યાસ છૂટે. અને વખતો બીજા નંબરમાં આપણને ખાતરી થાય આટલું તો આપણે કરી હગીએ એમ છીએ, વહેલા જાગી હગીએ એમ છીએ, અને 10-10 કલાક સુધી કથા વાર્તા બેસી શકીએ એમ છીએ, થોડું ઘણું અનુષ્ઠાનમાં ધ્યાનમાં પણ બેસી શકીએ એમ છીએ, અને 3 ટાઈમને બદલે 2 ટાઈમ જમી હગીએ એમ પણ છીએ, અને ઢેફા પર સુઈએ તો ઊંઘ આવી શકે એવી પોઝિશન આપણે નિર્માણ કરી હગીએ એમ છીએ. આ તો કારણ વિનાના ડનલોપના ગાટલા પર હોઈ હોઈને 10-10 કલાક કાઢીએ છીએ. કારણ કે જેટલી વ્યવસ્થા વધે એટલો દેહાધ્યાસ વધે. સાચું કહું, જો ભગવાનનો ભજવા હોય ને તો ઘેરે ભલે ને કરોડોપતિ હોવ તો એ ઢોલિયાને છોડવો અને ભોંય પથારી કરવી, ગાડલાને છોડવું, દનલોપ તો છોડવું, ગાડલું છોડવું, ગોદડા ઉપર જવું, દેહાધ્યાસ જ છોડવો હોય તો એ તો મળ્યું પૂર્વકર્મને આધીન બનીને, પૂર્વનું પ્રારબ્ધ જોરદાર છે ને, મળ્યો બંગલો મોટો, તે બીજા બધા ભલે એની અંદર મોજ માણે, પણ મારે તો મારા મહારાજની મોજ માણવી છે, માટે આવા દિવસ તો દેહાધ્યાસ વધારે એમ છે, માટે આમાંથી મારે તો બહાર નીકળવું, એમ બહાર નીકળવું, પ્રયાસ કરવો એમ દેહાધ્યાસ છોડવા માટે. એટલે તો તમારી તો હામું જોઈને તમને ખબર પડી જાય કે આને હમણાં જરાક હરખું ધંધામ આવી ગયું લાગે છે, જરાક ધંધામ હરખું આવે ને તે તો ચામડી મળે ઝગમગવા બોલો, અને જરાક નબળું પીડે તો ખબર પડી જાય, લંઘાઈ જાય બોલો, રીંગણું લંઘાય, એમ લંઘાઈ જાય. પ્રેમાનંદ સ્વામી કે વહલાય રસના ચાખણહા છાશતે નવો પીવેરેલો. મહારાજ તમારો જેણે રસ ચાખ્યો એને જગતનો રસ પછી પીવા માટે મન કોદી મોહે નહીં આવે. અને આ રસને ચાખનારને જગતનો રસ ખારો ને ખાટો ને ખારો થઈ જતો હશે. ત્યારે જ બ્રહ્માનંદ સ્વામી જો ને તેડવા આવ્યા તો સ્વામી શું કીધું, એની પત્નીએ કીધું કે તમે હાલો પાછા, આમ ન કરો, આમ કાં કરો, અમારો ઠેરાવ તો સાંભળો. અમે નક્કી કર્યું છે વરીએ તો લાડુદાનને વરીએ, નહીં તો જીભ કરડીને મરીએ. ત્યારે લાડુદાન કે તમે ઠેરાવ કર્યો છે, તમે કઈ કર્યો તો હશે ને, કે એમનું થોડા રોકાણ હશે, તો તમે શું ઠેરાવ કર્યો, તો અમે ઠેરાવ કર્યો છે વરીએ તો સહજાનંદને વરીએ, નહીં તો જીભ કરડીને મરીએ. આ રસ ચાખ્યો ત્યારે ઠેરાવ થયો ને. વાક્ય ગામના રાજભાઈ ને કેવા ઠેરાવ આવ્યા, વરીએ તો બસ પુરુષોત્તમ નારાયણને વરીએ. ઘણી ફેરે આપણે ભગવાન ભજવા માંગતા હોય બીજો હલાડે હલાડી દે કે જેથી કરીને ભજન થાય નહીં એમ. આ રાજભાઈને તો ભગવાન જ ભજવાતા, 12-15 વર્ષની ઉંમર થાય તો પણ પરમાત્માની સાથે જ મસ્તીમાં ઠાકોરજીને નવડાવે ધોવડાવે, વસ્ત્રો સુંદર સુંદર પહેરાવે, એના માટે રસોઈ કરે. એની માં કહે, બેટા રાજુ હવે જરા ખમતી થા, તો યુવાન થઈ ગઈ, હવે આવું ન હાલે બાળપણ બોળપણ. અને હા ભલે હવે તો તારો સંબંધ થઈ ગયો, સંબંધ થઈ ગયો આટલું નહીં, ચુંદડી હતી ને આવી ગઈ. અને એ વખતે રાજભાઈના મોઢામાંથી શબ્દ નીકળે, માં માં બળી તારી ચુંદડી. અને ત્યાં તો ભાડ 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 કરતા ચુંદડી હળગી ગઈ. બોળી તારી ચુંદડી શબ્દ ક્યારે નીકળ્યો હશે, આ રસમાં જ્યારે માલ મનાણો હશે ત્યારે. એટલે જેને ભગવાન જ ભજવા છે અને જેને વિજય પ્રાપ્ત કરવો હોય ને, એને દુશ્મન એકેય બાજુથી ચડાઈ ન કરી જાય એવી વ્યૂહરચના ગોઠવવી પડે. કારણ કે દુશ્મન દુશ્મન છે, એ ક્યાંથી ચડાઈ કરે ને પરાસ્ત કરે કાંઈ નક્કી નહીં. આપણે માન સૌરવ આપી દેવું પડ્યું ચાઇનાને, ખબર ને તમને, એ ચડાઈને તમને ખબર કેવી ચડાઈ કરી હતી. જો કે આપણા કમનસીબ છે ભારતના, તે સરદાર વલ્લભભાઈની જગ્યાએ બીજા બેસી ગયા ગાદી પર. અને ઘટના ઘટી, આપણે તો આપણું સૈન્ય તો આખું પહાડ ઉપર હતું, એટલે તળેટી ઉપર હતા. પહાડ ઉપર એનો વિજય હોય, તળેટી વાળાનો પરાજય હોય, પણ પહેલા વ્યૂહરચના કરી. આ તો બધા નિરાત ઊંઘતા હતા, આપણે ક્યાં ઉપાધિ, એ થોડા ઉપર આવી ગવાના છે. અને મેઘલી રાત, અંધારું ઘમઘોર, અને 2-5 હજાર ઘેટા ગૂત્યા, અને ઘેટા બધાના ગળામાં ફાનસ મૂકી પહેરાવ્યા, અને ઘેટાને પહાડ ઉપર ચડાવ્યા, અને પાછળ સૈન. એટલે ઘેટાને આવતા જોયા, ફાનસ ઝગમગતા દેખાણા, અને મનમાં થયું દુશ્મને ચડાઈ કરી. અને પોતાની પાસે દોર દારૂગોળો હતો બધો મેળ્યો વાપરવા, ફટફટ ફટ બંદૂકડી મેળ્યા ફોડવા, અને ઘેટા મરવા મીડ્યા. પણ 5-10 હજાર ઘેટા એ પૂરા થાય કઈ, એમ એ ઘેટા પૂરા મરી ન રહ્યા, ત્યાં તો દારૂગોળો પૂરો થઈ ગયો. એને એમ કે આ બધું છે ને હાલ્યો આવે, દૂર અંધારી રાત, દેખાય કશું નહીં. અને પછી ઘેટા હોતા જયારે પેલા સૈન આવે ત્યારે ખબર પડી કે ધોખો કર્યો છે, જબરી વ્યૂહરચના રચી છે. અને પછી આપણું સૈન ફાવી શક્યું નહીં, અને છેવટે આપણો હિન્દુસ્તાનનો પરાજય થયો, ચાઇના વાળા ઉપાડી ગયા. એમ ભક્તો, એ તો માનો આ લોકની ચડાઈ હતી. એમ આપણે પણ યુદ્ધ આદર્યું છે કે નથી આદર્યું, કોક કે આપણે તો આદર્યું જ નથી, કે આપણે શરણાગત થઈ ગયા છીએ. ખંડિયા રાજા શરણાગત, તમે જેમ કહો એમ કરી છે. હાલ હાલ હોટલમાં ઘરે જા ખાઈ લે, ભલે વાંધો નહીં ખાઈ લઈશ. હાલ તમાકુ ઉઠાય મારી ફાકડો, ભલે મારી લઉં. હાલ ફિલ્મ જોવા, હાલ ભલે વાંધો નહીં, તમે જેમ કહો એમ. 2000 ટીવી સામે, ભલે જી હાજર. એના માટે માર્ગ જ નથી, એ તો ખાંડા કા ખેલ હે ભાઈ, ખાંડા કા ખેલ. જબરું યુદ્ધ આદરવાની હિંમત જેના હૃદયમાં ભરી હોય, માયાની સામે લડવાનું છે. માયા વિધ વિધ પ્રકારની વ્યૂહરચના રચે એમ છે, વિધ વિધ પ્રકારની.
હૃદય પ્રકાશમાં નિષ્કળાંત સ્વામી લખ્યું, માયા એટલી ચાલાક છે એમ લાગે કે આ તો મળો જબરો માણા છે, આ જલ્દી ભગવાન છોડે એમ નથી. તો માયા જ્ઞાની અંદર જ્ઞાન રૂપે જ્ઞાનનો અહંકાર, ધર્મની અંદર ધર્મ રૂપે એનો અહંકાર, ધ્યાનની અંદર ધ્યાન રૂપે એનો અહંકાર, અહંકાર રૂપે પ્રવેશ કરીને પણ એ ભક્તને પરાસ્ત કરે છે અને માયા પોતાનો વિજય ધ્વજ ફરકાવે છે. પણ મુમુક્ષીએ આ વખતે પોતાનો મોક્ષનો ધ્વજ જો ફરકાવવો જ હોય તો રસ મહારાજમાં લગાડવો પડશે, અને આમાં રસ જાગી જાય તો માયાનો રસ બધોય, માયાનો કેફ બધોય ઉતરી જાય. કારણ કે અહંકારી કોનો કેફ છે? પુરુષોત્તમ નારાયણનો કેફ છે, ભલા માણસો. અહંકાર આવે કોનો કેફ છે? માયાનો કેફ છે. પરંતુ આ ભગવાનમાં રસ જો જાગી જાય તો એ બધા કેફ ઉતરી જાય, અને પછી કેફ તો એક મહારાજનો ચડી જાય. હમ તો એક સહજાનંદ, સહજાનંદ ગાવે હમારે મન સ્વામી નારાયણ દૂસરો ન ભાવે. હમ તો એક સહજાનંદ, સહજાનંદ ગાવે ભાવે કોઈ સુંદર કહો, ભાવે કહો કારે, અમારે એક સહજાનંદ ઓર સબ ખારે. હમ તો એક સહજાનંદ, સહજાનંદ ગાવે. હમ તો એક સહજાનંદ રૂપ કે મતવારે. હે, આ પોઝિશન નિર્માણ થાય પણ ક્યારે ઓલો અહંકાર ઉતરી જાય ને અહંકાર ચડી જાય ત્યારે. ત્યાં તો બધા ભાઈ ઈ પંક્તિના, હો ઈ પંક્તિના, એને કેફ જ એનો, ઈ જ ગમે બીજું ગમે નહીં એમ. અદભુત પહેલી કડી સમજાવી અને બીજી કડી પ્રેમાનંદ સ્વામી લખે.
વાલા મારે સુખ સંપત તમે શમ, મોહન મન ભાવતા.
વહલા મારે સુખ સંપત તમે શામ, મોહન મન ભાવ તારેલો. પ્રેમાનંદ સ્વામી કે મહારાજ, મારું સુખનું કોઈ નિકેતન હોય ને તો તમે છો, અને મારી કોઈ સંપત્તિ હોય ને તો એ તમે છો, અને મને આનંદ હોય ને તો બસ એ જ વાતનો છે, બે વાતનો જ આનંદ છે. ભક્તો, આ કડીઓની સાથે આપણે પોતે પોતાનું લેવલ તપાસતું રહેવું એમ, કે હું કઈ જગ્યાએ ઊભો છું, હું કઈ જગ્યાએ ઊભો છું. પોગવું તો અહીં જ પડશે, યાદ રાખજો, પોગવું તો અહીં જ પડશે. જે દે અહીંયા પહોંચશું તે દાડે આપણું પૂરું થાય એમ છે, ન પહોંચાય ત્યાં સુધી અધૂરું રહેવાનું છે. એટલે ખબર તો હોવી જોઈએ ને કે આપણે કેટલાક નીચા છીએ, કેટલાક હેઠા, કેટલા પગથિયા ચડવાના છે. પ્રેમાનંદ સ્વામી કે મહારાજ, મારું સુખ નિકેતન જો કોઈ હોય, સુખનું મારું ઘર કોઈ હોય, તો બસ તમે જ છો. આપણે સુખ ક્યાં માન્યું છે એનો વિચાર કરો. વાલો કેટલાકને ખાનપાનમાં સુખ છે, કેટલાકને સારા ઉતારામાં સુખ છે, કેટલાકને જરાક મકાન બંગલો હરખો એમાં સુખ મનાણું છે. અને હકીકત હોય એમાં જરાક આગું પાછું થાય ને તે મર્યા જેવો થઈ જશે બાપડો. પણ પ્રેમાનંદ સમજે, મેં તો સુખ ની કેતન બસ મહારાજને માન્યા, સંપત્તિ એને જ માની છે. સંપત્તિ એ જ છે ને, બાકી તો બધી સંપત્તિ, બધી સંપત્તિ આંખ ખુલી છે ત્યાં સુધી આપણે છે, આંખ વિંચાણા પછી એના માલિક બીજા. કારણ કે વિંચાવાની છે નક્કી છે ને, ઘણાને જો અત્યારે મળી વિંચાવા. એ દેખાડે સુખ સંપત્તિ શું છે, શું છે ખબર તમને? મને ખબર પડી ગઈ તમને ખબર. ઊંઘ ભલામણ છે એને સુખ સંપત્તિ, ત્યારે ઊંઘ જ છે એને સુખ એ છે, ને એની સંપત્તિ ત્યારે એ છે કહો. પણ પ્રેમાનંદ સ્વામી કે મહારાજ, મારું તો સુખ એ તમે છો, મારી તો સંપત્તિ તમે છો. અને ભક્તો, આવી સમજણ જેની દ્રઢતા ને બધા બહુ ભાગ્યશાળી હો. તમે એવું નહીં માનતા કે આવી સમજણ ગ્રહસ્થમાં ન હોય, આવી સમજણ ગ્રહસ્થમાં હોય ને ત્યાગીમાં હોય, અને આવી સમજણ ન હોય એવા ગ્રહસ્થમાં હોય ને ત્યાગીમાં હોય. જગતની મોટપથી જ પોતાને મોટો માની બેસે અને એ સુખ અને સંપત્તિ માની બેસે એવા બેયમાં હોય. સમજાય? તમારે ધન સંપત્તિ મળે એટલે મનમાં એમ મને આપણે તો બહુ મોટા, અને ત્યાગીને કઈ ગુણ આવી જાય, મોટા મંદિરની મહાનતા આવી જાય એટલે તમારે વાત જ જુદી કહો. પણ બેને સમજવું જોઈએ કે આ બધું છોડીને તો એક દાડો જવું પડશે. આ લોકનું નામ જ મૃત્યુ લોક. યહાં યહાં એક કવિ બહુ અદભુત વાત લી, યહાં યહાં કિસી કી લાશ પે, યહાં કિસી કી લાશ કો ગિદ્ધ કો ખિલાએ જાતી હૈ, યહાં કિસી કી લાશ કો ગિદ્ધ કો ખિલાએ જાતી હૈ, કિસી કી લાશ પે પુષ્પ બિછાએ જાતે હૈ, કિસી કી લાશ કો જલાએ જાતી હૈ, કિસી કી લાશ કો જમીન મેં દફનાએ જાતે હૈ, બસ ઇસ તરહ ઇસ દુનિયા સે મિટાએ જાતે હૈ. એ આવવાનો છે ટાઈમ કે નહીં આવે? હે, ન આવે એમ હોય એવું નક્કી જેનો એટલા ઉશાંગળી કરો. તો વિચારો ભક્તો, વિચારો, ઠાકોરજી કેટલી મજબૂત કળશ રાખી દીધી છે. આ બધી બધાને ખબર છે, આ બધી બધાને ખબર છે, તોય પણ સુખ સંપત્તિ મહારાજ થતા નથી કહો. તોય પણ સુખ સંપત્તિ તો જે મનાણે છે એ જ રહે છે, નાશવંત જ મનાણે છે. એટલે સ્વામી વાતમ લખ્યું, સ્વામી કે જ્યાંથી અચાનક ઉછાળા ફેરવવાના છે એના માટે જીવ કાંઈ કરતો નથી, અને જે અખંડ રહેવાનું છે જેના માટે, જ્યાંથી અચાનક ઉછાળા ફેરવવાના એના માટે રાત્રિ દિવસ મંડ્યો છે, અને જે અખંડ રહેવાનું છે એના માટે કશું જ કરતો નથી, કાંઈ કરતો નથી. તો આપણે એવું થોડું ઘણું કાંઈક કરી જ પાપ પગલી ભરીએ છીએ, પણ તો એમ માનતા નહીં. આપણે તો બાર દાડા શિબિર ભરીએ, એમ હજી તો લાખમણ દળનું દળવાનું છે, એમાં પહેલી મુઠ્ઠી ભરીને ઉરી છે, દળનું દળવાનું ઘણું બાકી છે. આ લેવલે પોગવાનું છે, આ લેવલે. વાહલા મારે સુખ સંપત તમે શા મોહન મન ભાવ ઉતારેલો, મનને હરી લઈ અને મોહન કહેવાય. એ માલિક, તમે મારા મનને હરનારા મારા ચિતડાના ચોર છો, મારા મનને હરનારા છો, મોહન મન ભાવતા મારા મનમાં તમે બહુ ગમો છો, અતિશય ગમો છો, માટે આવો મારે મંદિર જીવન પ્રાણ હસીને બોલાવતા રે લોલ. અને ગમી આવે તો પછી જરાક ઠીક આવે ને, જે વસ્તુ ગમતી ન હોય આગને આગળ આવીને ઉભી રહી જાય પાછું મજા આવે? મહારાજ તમે પધારશો તો મને બહુ મોજ આવશે, કારણ કે તમે મને બહુ ગમો છો, મારું સુખ તમે છો, મારી સંપત્તિ તમે છો, માટે વિનંતી કરું છું આવો મારા મંદિરે જીવન પ્રાણ હસીને બોલાવતા રે લોલ. મારા મંદિરમાં પધારો કૃપાનાથ, હું હોંશે હોંશે આપનો આવકાર જીલીશ, હોંશે હોંશે આપની પધરામણી કરાવીશ, અને આપ પણ જરા દયા કરજો, મને પ્રેમથી સ્વીકારશો. વાલા તારું રૂપ અનુપમ ગૌર મૂર્તિ મનમાં ગમે રેલો. મહારાજ તમારા હું આશક્ત થયો, પાછળ રીઝન છે, કારણ છે. વાલા તારું રૂપ અનુપમ ગૌર, તમારું રૂપ અદભુત છે. અનુપમ આ શબ્દ પ્રેમાનંદ સ્વામી ઉપયોગ કર્યો, કેટલી વાર અનુપમ શબ્દ મૂક્યો સ્વામી. અને સ્વામી કરે હું કહો, કરે હું, કારણ કે વસ્તુગતે ઘટના જેવી ઘટેલી છે, વસ્તુગતે વાત જેવી છે. સ્વામી કરે શું એમ, કારણ કે ગમે તે સાથે સંમલિત કરવા જાય તો થાય એમ નથી. અને કોઈ પણ અંગનો વિચાર સ્વામી કરે બધું અનુપમ જ દેખાય, કારણ કે એના જેવું બીજું કઈ છે જ નહીં, એના જેવા એક જ છે. કરે હું પ્રેમાનંદ સ્વામી. વાલા તારું રૂપ અનુપમ ગૌર, તમારું રૂપ જે છે અનુપમ છે, ગૌર. જોકે ગૌર એટલે થોડુંક રતાશ પડતું, થોડુંક ઘઉં વર્ણનું. મહારાજ છે ને બહુ ધોળાઈ નહોતા, બહુ કાળાઈ નહોતા, કેવા હતા? ઘઉં વર્ણના, જરાક લાલાશ પડતા. મહારાજનું રૂપ બહુ અદભુત હતું. સ્વામી કહે છે, મહારાજ વાલા તારું રૂપ અનુપમ ગૌર મૂર્તિ મનમાં ગમે રેલો. અને આ મૂર્તિ મારા મનમાં વસી ગઈ છે. મન વસ્યો રે મારે મન વસ્યો, આ મૂર્તિ મારા મનમાં વસી ગઈ છે. પણ ભક્તો હકીકત છે ને, મોક્ષના માર્ગને માટે બે વાત પ્રસરી છે જગતમાં, કે જગત ખોટું છે, જગત ખોટું છે, જગત છોડો, ભગવાનમાં વળગો. એક વાત એવી પ્રસરી છે, બીજી એક એવી વાત પ્રસરી છે, ભગવાન સાચા છે, ભગવાન સાચા છે, ભગવાન સાચા છે, ભગવાનમાં જોડાઈ જાઓ, જગત આપોઆપ છૂટી જાહે. આપણો સંપ્રદાય છે ને એ બીજા મતને વધારે વિશેષ કરીને અનુસર્યો છે, કે ભગવાન સાચા, ભગવાન સાચા, ભગવાન સાચા, એમાં મન જોડી દો, જગત આપોઆપ છૂટી જાહે. અને એ વાત બહુ સારી છે, એમાં છે ને ઓછી મહેનત પડશે, ભગવાનનો સહારો મળશે, ભગવાનનો આશરો મળશે, ઓલું બહુ કઠણ પડશે. કારણ કે જગત ખોટું, જગત ખોટું, જગત ખોટું, આપણે મંડ્યા પડશું અને મંડ્યા રહેશું તો બહુ ખોટું કરવું પડશે. એમાં એક વસ્તુ ખોટી થાય બીજી સાચી થાય. પછી તમારા ગૃહસ્થ આશ્રમમાં જો નાનો બાળક હોય ત્યારે માતા સાચા હોય, એમ પોતાની માતા મતિશય પ્રીતિ હોય, પરિણ્યા પછી માં ખોટી થાય તો પત્નીમાં પ્રીતિ થાય, ઉંમર થાય થોડીક એટલે પત્ની ખોટી થાય છોકરામાં પ્રીતિ થાય, આવીથી મોટી ઉંમર થાય છોકરામાં જ પ્રીતિ ટળે તો છોકરાને છોકરામાં થાય. પણ એ માયામાં માયા આટા મારે રાખે, એની બહાર નીકળે નહીં. ભલભલા એ માર્ગે હાલ્યા છે ને પછી બિચારા પસ્તાણા છે. એ માર્ગે હાલ્યા પછી ભરતજી જ માર્ગે હાલ્યા હતા, જગત ખોટું, જગત ખોટું, જગત ખોટું એમ માની રજવાડું ખોટું કરી નાખ્યું, રાણીઓનું ખોટી કરી નાખ્યું, કુંવરોનું ખોટા કરી નાખ્યા, તે લઈને મૃગલું સાચું થયું, બોલો તે ભૂગા ગણને છે બિચારા, ત્રણ જન્મ લેવડાવ્યા કો. માટે એ રસ્તાને બંધ કરી એના કરતા ભગવાન સાચા, ભગવાન સાચા, ભગવાન સાચા, મંડી જ પડો, બસ મંડી જ પડો, જગત આપોઆપ ખોટું થઈ જશે. પણ મહદ અંશે જીવાત્મા એ માર્ગે ઓછો હાલે, તમે જોજો ખંડનાત્મક માર્ગમાં વધારે રસ લેશે, કારણ કે એમાં અહમનો આનંદ આવે છે, એમાં અહમનો આનંદ આવે છે, અહમનો આનંદ આવે છે. સંસાર છોડે સાધુ થાય એટલે એક પ્રકારનો એ નહીં, પણ જો સમજણ આ પદ્ધતિની ન હોય તો અહમનો આનંદ આવે. કારણ કે પાંચ જણા કહે ને કે ભાઈ એના વૈરાગ્યની હું વાત કરવી, એમ એ તો આમ કરતો હતો ને તેમ કરતો હતો, એટલે એનો અહંકારનો એને આનંદ આવે. એ આનંદમાં જ ગરકાવ રે, એ ભગવાનમાં ગરકાવ થઈ હગે નહીં. અને ભાઈ ત્યાગી અને ગ્રહસ્થ બે આશ્રમ તો અલગ જ છે ને, બે આશ્રમ અલગ છે, બેની પદ્ધતિ અલગ છે, બેની રીતિ અલગ છે. ત્યાગ આશ્રમમાં નબળામાં નબળો સાધુ હોય ને, નબળામાં નબળો એટલે સારામાં નબળો, બાકી બીજાની વાત નથી કરતા, તમાકુમાં વાળાની વાત નથી,
સારામ નબળો નબળો સાધુક પાર્ષદ હોય ને એ જો ગ્રસ્થ આશ્રમ ભળન તો શ્રેષ્ઠમ શ્રેષ્ઠ હરિભક્તની ગણતરીમાં આવે. એક એક ભગત હતા અમારે, તે ઘણા સમય પહેલાની વાત કહું, અહીં બહુ ઢીલા પડતા હતા અને અહીં હાલે એક એવી પોઝિશન જ નહોતી. એટલે પછી મેં એને કીધું, જો પાર્ષદ નહોતું કર્યા, સાંખ્યો જ રાખ્યા હતા. મેં કીધું, તું ભાઈ હાલીશ નહીં, આખી જિંદગી અહીં પારી પડીશ નહીં, કારણ કે તારું અંગ જોતા મને નથી લાગતું તું અહીંયા હાલી એમ. માટે તું એક કામ કર, ગ્રસ્થ આશ્રમ પાછો જતો રહે. પછી એને મનમાં થયું કે વાત સાચી છે, કારણ કે આ લોકો જે લેવલે રહે છે લેવલે હું પહોંચી શકું એ પોઝિશન નથી. એટલે જતો રહ્યો. અને પછી બે ચાર મહિને થયા ને મેં બરાબર ત્યાં ગયેલા તો બધા એના સંબંધી બધા ને કે સ્વામી આનો હું વૈરાગ્ય ભૂગા કાઢે વૈરાગ્ય, અને સ્વામી એવી રીતે રહે છે અમે તો એને આંબી હગી એમ નથી. મેં કીધું મને ખબર છે ને વૈરાગ્યની, સમજાય તમને વાત. જગત ખોટું એનો એક પ્રકારનો, જગત ખોટું કરતા એક પ્રકારનો અહમનો આનંદ આવે છે અને અહમનો આનંદ એને ભગવાન સુધી પહોંચવા નથી દેતો. બહેતર એના કરતા, બહેતર એના કરતા પુરુષોત્તમ નારાયણમાં જોડાઈ જાઓ. ભગવાનમાં જોડાશો ને તો ભગવાનમાં જે જોડાશે ને યાદ રાખો એનો એક બેનિફિટ, જે સાચે સાચો જોડાણો હોય એની વાત છે, બાકી આમ જોડાણો દેખાણો એની વાત નથી. સાચે સાચો જે ભગવાનમાં જોડાય ને એ વ્યક્તિને બાકી કાંઈ વધતું નથી, એક મહારાજ સિવાય કાંઈ ન વધે એમ, એક મારા સિવાય કાંઈ બચવા ન પામે. નહીં તો જગતનું કોઈ સુખ એના માટે બચવા પામે, નહીં તો અહંકારનો આનંદ બચવા પામે. કારણ કે મહારાજમાં જોડાતા જોડાતા લગારેક અહંકાર આવશે એટલે તરત જ મહારાજનું સુખ આઘું થશે, અને આઘું થશે એટલે ફાટ દઈને પાછો વળશે કે આમાં જરાક મને અહંકારનો પાવર આવ્યો ત્યાં તો ભગવાનનું સુખ જતું રહ્યું, તરત પાછો વળશે. એટલા માટે કહું છું કે આ માર્ગ બહુ શ્રેષ્ઠ છે, બહુ શ્રેષ્ઠ છે. પણ આપણે રસ્તો જુલો પકડાઈ ગયો છે, રસ્તો જુલો પકડાઈ ગયો એટલે આ રસ્તો જલ્દી પકડાતો નથી. પ્રેમાનંદ સ્વામી બધા આ રસ્તા પર તબધવાટે બોલાવીને હાલનારા પુરુષો છે. એટલા માટે પ્રેમાનંદ સ્વામી એમ કહી શકે, વાલા તારો રૂપ અનુપમ ગૌર, મૂર્તિ મન માં ગમે રે લોલ. તમારી મૂર્તિ મારા મનમાં વસી, વાલા તારું જોબન જોવા કાજ કે ચિત્ત ચરણે નમે રે લોલ. હવે મારું મન બસ આમાં જ મોહી ગયું છે, જગતમાં હું છે એની સાથે મને મતલબ નથી. જગતનું સુખ સાચું છે એમાંય મારે જવું નથી, જગતનું ખોટું સુખ ખોટું છે એમાંય મારે પડવું નથી. જગત સુખરૂપ છે એમ કોઈ કહે તોય મારે સાંભળવું નથી, જગત દુઃખરૂપ છે એમ કોઈ કહે તોય મારે સાંભળવું નથી. મારે રસ્તો જ નથી પકડવો, જે રસ્તે જવું નહીં એ રસ્તો પૂછીને કામ શું છે. મને તો મારો ધોરી માર્ગ પકડાઈ ગયો છે, બસ સુખ નિકેતન મારા મહારાજ છે. વાલા તારો જોબન જોવા કાજ કે ચિત્ત ચરણે નમે રેલો. મહારાજ જોબન, જોબન એટલે ભક્તજનો એની અંદર રહેલું સત્વ શૌર્ય, આ જોબનનું જોબનનું રૂપ છે એમ. મહારાજ બીજા બધાને જોઉં છું તો બીજા બધાની અંદર કાંઈ શક્તિ સામર્થ્ય આ બધું જોબનનું સ્વરૂપ છે. આ બધી વસ્તુ બીજા બધાની મને દેખાય છે પણ તમારી જ્યારે જોઉં ને ત્યારે આપની જે જોબન અવસ્થા, આપનું શૌર્ય, આપનું ઐશ્વર્ય સૂર્ય જેવું દેખાય છે અને બીજા બધાનું એટલે પતંગે જેવું. જો ને મહારાજ જ્યાં જ્યાં ગયા, મહારાજ પુલા આશ્રમ ગયા તો ત્યાં કેટલાય વર્ષોથી સાધના કરનારા જોગીઓ હતા, વર્ષોથી સાધનાઓ કરતા હતા, પણ મહારાજ ત્યાં ગયા અને ત્યાં જઈને સાધનાનો પ્રારંભ કર્યો. અરે બરફની ધરતી ઉપર, બરફની પાટ ઉપર ખુલ્લે પગે એક અંગૂઠા ભેર ઉભા રહ્યા અને કોપીન ધારણ કરીને એના ઉપર આછું ધોતિયું ધારણ કર્યું હતું એને એક બાજુ તે નહીં, બસ એકલી કોપીન પર મારા સાધના કરી. તમે જોજો ધોતિયું ક્યાંય પહેર્યું નહીં, ખાલી કોપીન ભેર, એક અંગૂઠા ભેર, અને હાથ ઊંચા કરીને મહારાજ ઉભા રહ્યા. પેલા બધાને મનમાં થયું તો ગજબ કહેવાય, આપણે તો સાધના કરીએ બેઠા બેઠા જરાક ટાઈટ બહુ ન હોય એનું અનુસંધાન રાખીએ આમ, અને આટલું નહીં મનમાંથી એકાદ બે દાડા આમ કરશે પણ એક દિવસ બે દાડા ત્રણ દાડા એક મહિનો બે મહિનો ત્રણ મહિનો અને ચાર ચાર મહિના આવી સાધના જયારે જોઈને ત્યારે મોટા મોટા જોગીઓ યોગીઓ જ્ઞાનીઓ ધ્યાનીઓ મોઢામાં આંગળા નાખી ગયા,
ભગવાન નીલકંઠની પાસે જેને એમ કહે કૃપાનાથ ઘણા સાધકો જોયા છે, ઘણા સિદ્ધ પુરુષો અનુભવ્યા છે, પરંતુ આપની જેવી સાધના કે આપની જેવી સિદ્ધ દિશા આજ સુધી મારી દ્રષ્ટિમાં નથી આવી. અમારો હૃદય એમ કહે છે અમે ધ્રુવ પ્રહલાદ આદિની સાધના સાંભળે છે તો કદાચ એ હોવ, પણ ના ના એમાં પણ મન માનવા તૈયાર નથી. કારણ કે ધ્રુવ અને પ્રહલાદે સાધના હિમાલયના ઉપર જેની કરી નથી, માટે એમાં અમારું મન નથી માનતું. લાગે છે કે આપ સાક્ષાત નારાયણ પધાર્યા હોવ, નારાયણ પધાર્યા હો. તો મહારાજ મોઢામાં જ નહોત બોલ્યા અમે ભગવાન છીએ, પણ મહારાજની જોબન અવસ્થાએ મારાને શૌર્ય ઐશ્વર્ય પ્રતાપ અને સાધનાએ ભલભલા યોગીઓ જોગીઓ જ્ઞાનીઓ ધ્યાનીઓને હા પડાવી દીધી. અને પ્રેમાનંદ સ્વામી જેવું બોલે એવું જે બોલ્યા. પ્રેમાનંદ સ્વામી કે વાલા તારું જોબન જોવા કાજ કે ચિત્ત ચરણે નમેરેલો. તમારી આ ખુમારી આ આપની જોબન અવસ્થા જોતાની સાથે મારું ચિત્ત આપના ચરણારવિંદમાં અળોટવા માંડ્યું છે. એ જોગીઓ જ્ઞાની યોગીઓનું ચિત્ત પણ મહારાજના ચરણારવિંદમાં અળોટવા માંડ્યું હતું. વાહ ભાઈ વાહ, આપના જેવા આજ પહેલા મેં કદી જોયા નથી. અદ્ભુત પ્રેમાનંદ સ્વામી લખે કૃપાનાથ વાલા તારો જોબન જોવા કાત કે ચિત્ત ચરણે નમેરેલો. આપના ચરણારવિંદમાં મારું ચિત્ત એને પરોવી દઉં છું. ત્રણ કડી લખીને અદ્ભુત ચોથી કડી પ્રેમ સખી પ્રેમાનંદ સ્વામી લખે. માઇક ચાલુ કરજો.
આવો માર રસિયા રાજીવ ને મરમ કરી બોલતા રે લોલે.
આવો માર રસિયા રાજીવ ને મરમ કરી બોલતા રે લોલે.
આવો માર રસિયા રાજીવ ને મરમ
નત્ર માણસને ચોઈસ કેવું હોય ખબર, અમુક વસ્તુ ગમે અમુક ન ગમે. આમ તમારે ગ્રસ્થ આશ્રમ બધી ખબર પડે, એકબીજાનો સંબંધ થાય ને તો કે આમ બરાબર છે પણ જરાક વર્ણ આવો છે, આમ તો બરાબર છે પણ જરાક નાક આવું તેવું છે, તો આમ બરાબર છે પણ જરાક આંખ જરાક નાની લાગે છે, તો આમ બરાબર છે પણ જરાક હાથ ઓલો લાગતો લાગે છે, આમ તો બધું બરાબર, પણ જરાક હાલ બરાબર નથી લાગતી. પણ પ્રેમાનંદ સ્વામી કહે, મને તો મહારાજનું બધું જ ગમે છે. અન ભક્તો, વાત હકીકત છે ને, ભગવાનને છોડો ને તો બાકીનામાં બધામાં તમને કાંઈક ને કાંઈક, કાંઈક ને કાંઈક ઉણપની અનુભૂતિ થશે. પણ મહારાજ ભગવાન એવા છે કે જેની અંદર કોઈ ઉણપ હોય જ ન શકે, અને જેમાં લેશ માત્ર કોઈ પ્રકારની ઉણપ ન હોય, બસ એને જ ભગવાન કહેવાય. અને કાતો ભગવાનમાં સંપૂર્ણ લાગી ગયો હોય એમાં કોઈ પ્રકારની ઉણપ ન રહે, તો એ પણ આત્માની અંદર, દેહમાં તો હોય એ રહી જ, પણ ભગવાન તત્વ એવું છે એની અંદર કોઈ પ્રકારની ઉણપ ન હોય. પ્રેમાનંદ સ્વામી કે, આવો મારા રશિયા રાજીવને. રશિયા શબ્દ સ્વામી બહુ વાર ઉપયોગ કર્યો, બહુ વાર પ્રયોગ કર્યો, આવો મારા રશિયા, આવો પધારો કૃપાનાથ, જેમાં મને અતિશય રસ લાગ્યો છે, અતિશય પ્રેમ જાગ્યો છે, એના માટે રશિયા શબ્દ વપરાય. આવો મારા રશિયા રાજીવને. આપની આંખ અદભુત છે, પણ પછી કેવી છે? રાજીવને લાલાશ પડતી, લાલાશ પડતી. મારની આંખની અંદર જે ડોળો હોય ને, એ લાલાશ પડતો છે. પણ જરાક લાલાશ પડતો ડોળો આમ આંખ અંદર હોય ને, એ બહુ અદભુત ને દિવ્ય લાગે. નતર તો કે ધોળો ફક જેવો, એમાં કાંઈ લેવા નથી આવું. અને લાલાચ એ સુવીરતાની નિશાની છે, સુવીરતાની નિશાની છે. માણસ જો ને શરીર હોય ને તો એની આંખની અંદર લાલાચની અનુભૂતિ દેખાય. મહારાજ તમે એવી અદભુત મૂર્તિ છો, અનેક શરીરો હશે પણ આપથી કોણ શરીર કહો? ગમે એવું શરીર હોય તો પણ માયાનો ગુલામ છે, ગમે તેવું શરીર હોય તો પણ માયાનો ગુલામ છે. અને કદાચ આપને અવલંબન કરી માયાથી તર્યા એવા દેખાતા હોય ને, તો પણ આપને મૂકીને તો એક માયનો લાલ એવો જોવા નથી મળતો કે માયાને તરી શક્યો હોય. હા હા, ચૂકવું, ભગવાનને છોડીને એક માયનો લાલ કોઈ એવો જન્મો નથી, જન્મશે નહીં કે માયાને પર થઈ શકાય. અરે એવમ તમે મુક્ત કહો તોય ભલે, અક્ષર કહો તોય ભલે, એક્સ વાય ઝેડ કોઈ પણ આ દુનિયાના મહાનમાં મહાન દેખાય, અરે આ દુનિયાના ની આધ્યાત્મિક લેવલે પણ મહાનમાં મહાન દેખાતા હોય, તો પણ એની મહાનતાની પાછળ તો પુરુષોત્તમ નારાયણ જ હશે. એ માયાથી તેર્યા છે એવું દેખાતો હોય તો પણ એને તારનાર તો પુરુષોત્તમ નારાયણ જ છે. એટલે તો મહારાજ લોહિયાના તેરમાં કીધું ને, મહારાજ કે બધા એને અક્ષર ધારી રહ્યું છે, અમને પણ અક્ષર ધારી રહ્યું છે, પણ અક્ષરને લેશ માત્ર જો ગુમાન આવે, લેશ માત્ર કે બધાને હું ધારી રહ્યો છું, પણ પુરુષોત્તમ નારાયણને પણ હું ધારી રહ્યો છું, તો મહારાજ કે ઘડીના છઠ્ઠા ભાગમાં એ અક્ષરને પણ મારા સ્વરૂપમાં લીન કરી નાખી સ્વરાર્થકા સર્વને ધારવા માટે હું સમર્થ છું. એમ અનભક્તો, ભગવાન ભગવાનને એટલા માટે જ કોઈની પાસે આજીજી કરવી પડતી નથી, કારણ કે સર્વે સામર્થ્યમાં જ. નહીતર કેવું હોય, માનો કોઈ કાર્ય કરો છો ને, એમાં બધા અલગ અલગ વિભાગ છે, બધાને અલગ અલગ શક્તિ છે, એમાં એકાદ શક્તિવાળો જો ઠવડાય તો તમારે આજીજી કરવી પડે. શું કામ? કારણ કે એ ઠવડાય તો કામ અધૂરું પીડ્યું રહે. હે, માનો કોક મગજ મોહનથાળ બનાવે છે, પણ એમાં શેકતા આવડે છે, પણ ચાસણી લેતા નથી આવડતી, ચાસણી લેવા લેતા જેને આવડે એ ઠવડાય તો તમારે એની આગળ આજીજી કરવી. ભાઈ સાહેબ હાલને આ મોહનથાળ બગડી જાય, કારણ કે એટલી, અને જીવ પ્રાણી માત્ર ગમે તેટલો શક્તિશાળી હોય તો એના જીવનની અંદર કોઈ ને કોઈ ઉણપ, કોઈ ને કોઈ ઉણપ રહેવાની, કોઈ ને કોઈ જગ્યાએ એને કોઈ ને કોઈનું ગરજું થવું પડશે. પણ એક પુરુષોત્તમ નારાયણ એવા છે, એની અંદર એટલી સામર્થ્ય છે, એટલી શક્તિ છે, કોઈ વાતની ઉણપ નથી. એની આંખ લાલી કામની કહો, એની આંખ લાલી કામની. એટલે શુક સમય કાંક દ્રષ્ટાંત આપતા હતા, સિંહનું જો ને આંખ લાલ હતી ને એવું કક નહોતા આપતા, તે શિયાળીઓ એમ કરવા ગયો, પણ શિયાળી જ થાય. એમ ભક્તો, પુરુષોત્તમ નારાયણ વતે જે થાય એ કોઈથી ન થાય. આવો મારા રશિયા રાજીવને, આપની આંખ ઉપર મારું મન મોહી જાય છે, એટલી સુંદર દેખાય છે, મરમ કરી બોલ તારે લોલ. અહીં સ્વામી એક કડી બે વાત કરી નાખી, આપની આંખ અદ્ભુત છે, આપની વાણી પણ અદ્ભુત છે. આપ જે બોલો છો એટલું બધું મરમાળું બોલો છો, એટલું બધું મરમાળું બોલો છો. એ શબ્દ પછી મગજમાં ગુંજે જ રાખે, ગુંજે જ રાખે, ગુંજે જ રાખે છે. આવો વાલા પ્રેમ સખીના શેણ મંદિર મારે ડોલતા રે લોલ. આવો વાલા પ્રેમ સખીના શેણ, પ્રેમ સખીના શેણ એટલે અહીંયા સ્વામી શેણ શબ્દ મૂક્યો ને, એ સ્વામી વાચક છે, નાથ વાચક છે, પતિ વાચક છે, ઉપરી વાચક છે, શેઠ વાચક છે, જે શબ્દ જેના માટે ઘટાડો લીડર માટે છે. આવો વહલા પ્રેમ સખીના શેણ, હે મારા માલિક, હે મારા પતિ, હે મારા પીવડા, આપ પધારો પધારો. આવો મારા વહલા પ્રેમ સખીના શેણ મંદિર મારે ડોલ તારે લોલ. અને કૃપાનાથ આપ આવો ને તો મોઢું બગાડી નહીં આવતો. કૃપાનાથ મેં મારું મંદિર એટલું બધું સરસ બનાવ્યું છે, એટલું બધું સરસ બનાવ્યું છે, માટે આપની પધરામણી ડોલતા ડોલતા મોજમાં થવી જોઈએ. કૃપાનાથ મેં મંદિર કયું મંદિર, હૃદય રૂપી મંદિર મહારાજ, એમાં આપની પધરામણી કરાવી હતી ને એટલે બધું સાફ કરી નાખ્યું છે. ભલા માણસ રાજકારણી માણ આવતો ને તો રોડના રોડ સાફ કરે કહો, અને રોડ સાફ કરનાર પાછા 3 વર્ષે 5 વર્ષે ઉડાળ નાખે કહો, તોય રોડો સાફ કરે, ડામર કરી નાખે રોડોને. હવે એની પધરામણી કરાવી હોય તો રોડ સાફ કરવા પડે, ડામર કરવા પડે, તો આની પધરામણી કરાવીને એમને કચરા પેટી જેવું હૃદય હોય તો આવે કોઈ દાડો પધરામણી થાય? પ્રેમાનંદ સ્વામી આપણને શીખડાવે છે, વાતો કરો છો હૃદયમાં ભગવાન લાવવા, ભગવાન લાવવા, પણ લાવવા છે ને તો એ આવશે ડોલતા ડોલતા મોજમાં આવશે, ના પાડનાર નથી. એ તો બધે પધરામણી કરવા તૈયાર છે, પણ પધરામણી જો કરાવી હોય તો એ જ્યારે આવે ત્યારે એના માટે જગ્યા આપણે એટલી અદ્ભુત સુંદર જોઈએ, માટે ખૂબ ક્લિયરિટી હશે જગ્યાની તો જ એ આવશે, નહીં તો આવશે નહીં. પ્રેમાનંદ સ્વામી કે મહારાજ મેં તો મારું મનરૂપી મંદિર એટલું બધું ક્લીન કરી નાખ્યું છે, હવે એમાં બીજાને કોઈને માગ જ નથી. આપ આવશો ને કૃપાનાથ તો પણ જો રાજી થશો, કોઈ જગ્યાએ લેશ માત્ર કચરું પણ રહેવા પામ્યું નથી, નહીં કામ, નહીં ક્રોધ, નહીં લોભ, નહીં સ્વાર્થ, નહીં સ્નેહ, નહીં માન, નહીં ઈર્ષ્યા, નહીં દમ, નહીં કપટ, કાંઈ નહીં. માટે કૃપાનાથ આપ પધારો, મોજમાં પધારો. આવો વહલા પ્રેમ સખીના શેણ મંદિર મારે ડોલતા રે લો, ડોલતા ડોલતા મોજમાં હસતા હસતા કૃપાનાથ મારા હૃદયમાં પધરામણી કરો. એવી રીતે અદ્ભુત રીતે સ્વામી છઠ્ઠું પદ સમજાવ્યું. સાતમું પદ આપણે આવતીકાલે સમજશું, આની સાથે મારી વાણીને વિરામ.